જશે ત્યારે એ રીતથી જતા હશે. કઈ રીતે? તો કે જેમ કોઈ ઘોડો હોય અને મનના વેગથી જતો હોય તેજથી, એવી રીતે એ સ્વરૂપથી ભગવાન જતા હશે. આ બધું વર્ણન છે અને ઘણા ઘણા પૂરા હોય છે. તો એ ભગવાન પુરુષોત્તમ નારાયણે અવતારો મોકલા. એટલે અવતારો થાય એ કોણ છે? હવે અવતારો કોણ અને પુરુષોત્તમ નારાયણ કોણ, એ મહત્વનો સ્ટેપ છે. જો કોઈ અવતારનું ખંડન કરવાથી કોઈ દી પુરુષોત્તમની ઉપાસના કંઈ સર્વોપરી થઈ જતી નથી. કોઈનું ખંડન ન થાય, મહારાજે ના પડી. એટલે અવતારો શું છે? ભગવાન છે, ભગવાનની શક્તિ એમાં. હવે અવતાર કઈ રીતે? તો કે ભગવાન પુરુષોત્તમને વાટ જોઈ કોઈ આવ્યું નહીં, પછી એને શક્તિ આપી. મહાપુરુષને શક્તિ આપે એને અહીંયા આવે એટલે અવતાર કહેવાય. પ્રધાન પુરુષને શક્તિ આપે ને અહીંયા આવે એટલે અવતાર કહેવાય. વિરાટને શક્તિ આપે ને અહીંયા આવે એટલે અવતારો કહેવાય. મહારાજ કે વિરાટ દ્વારા પણ અવતારો થાય. તો અવતારો કઈ રીતે? તો કે લોખંડ હોય કાળો હોય, કેવો હોય? કાળો. એને અડી તો કેવું લાગે? ઠંડુ લાગે. પણ એમાં જ્યારે એને અગ્નિમાં મૂકો ને અગ્નિ એમાં પ્રવેશ કરે એટલે એનો રૂપ અને ગુણ બદલી જાય. એનું રૂપ કેવું થઈ જાય? લાલ થઈ જાય ને. અને એનો સ્પર્શ કરો તો ગરમ લાગે. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો એક જ છે. હં, અને જો વ્યાસ ભગવાન અનેક શાસ્ત્રો બનાવ્યા, પછી છેવટે શું કીધું કે ધ્યેયો નારાયણ હરી. એક પુરુષોત્તમનું જ ધ્યાન થાય, બીજા કોઈનું ધ્યાન થાય નહીં. એ કલ્યાણના કરનારા એક પુરુષોત્તમ જ છે. એ પુરુષોત્તમ નારાયણ જેને શક્તિ આપે એટલે એનામાં તમામ શક્તિ પુરુષોત્તમની હોય. અને એ આ પૃથ્વી ઉપર આવે ત્યારે એ પુરુષોત્તમના અવતારો કહેવાય. તો અવતારો અહીંયા આવે એટલે અત્યારે મેં હમણાંનો સ્થિતિ વર્ણવી એવું થાય, ભગવાનની ઉપાસના કરતાં કરતાં સાધુની ઉપાસના કરવા માંડે. હે, એમ એ અહીંયા આવે એટલે જીવનો એવો ઢાળો તો એને જ ઓળખે, સમજા? એટલે એને ઓળખે અને એ પાસે સમજાવે ઘણા શાસ્ત્રોમાં લીચ્યું બધું, પણ પુરુષોત્તમનું સ્વરૂપ કોઈ જાણી શીખ્યા નહીં. એટલે એને ઓળખે, એ પાસે એના લોકમાં જાય. તો આ બ્રહ્માંડમાં અવતારો પણ યુગે યુગે થાય, અનંત અવતારો થાય. તો વૈષ્ણવાનંદ સ્વામી લખ્યો તો છે હરિકૃષ્ણ લીલામૃત, એમાં પણ લખ્યું છે બધું કે વિરાટ પુરુષે પોતાના હવે આપેલું સ્ટેપ હતું ને, પુરુષોત્તમે અવતારો ઘણા મોકલા, પણ સ્વયં પુરુષોત્તમે આ બ્રહ્માંડમાં ક્યારે આવ્યા? અવતારો મોકલા તોય પણ કોઈ આવ્યું નહીં ત્યાં સુધી પહોંચ્યા. પછી પુરુષોત્તમ નારાયણે શું કર્યું? એને સંકલ્પ કર્યો કે આમાં કોઈ આવતું નથી. અને પ્રથમ ધર્મદેવ જે પ્રગટ કર્યા હતા ધર્મદેવને, એણે પણ કરોડો વર્ષ સુધી તપ કર્યું ત્યારે એની મૂર્તિ જે ભગવાનમાં હેત જે છે ને પ્રીતિ, એ રૂપ મૂર્તિ પણ ત્યાં હતા. એટલે એના થકી ચાર સ્વરૂપોને પ્રગટ થયું. નરનારાયણ દેવ, એ પાછું હરિલીલા હરિકૃષ્ણ લીલામૃતમાં વૈષ્ણવાનંદ સ્વામી લખ્યું. એટલે એ ચાર મૂર્તિ પ્રગટ થઈ નારાયણની, જે પછી ચાર ધામમાં રચ્યા, બદ્રિકાશ્રમ, પછી વાસુદેવ પ્રગટ થયા, શૈદીપમાં રચ્યા અને વૈકુંઠનાથ ત્યાં રચ્યા. પછી આ રીતે પ્રગટ થયા. પછી પાછા વર્ષો થયા, પછી 12 કરોડ વર્ષ સુધી તપ કર્યું ધર્મએ, ધર્મને ભક્તિએ, ત્યારે સ્વયં પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો એના માટે આવવા માટે. અને બીજું, આજે 14 લોકનો બ્રહ્માંડ કીધું ને, વિરાટ પુરુષ, એવા બ્રહ્માંડો તો અસંખ્ય છે, પણ આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ આવ્યા કેમ? તો કે આપણે કેમ હરિભગત છીએ એમ, ક્યારેક એ વિરાટ પુરુષ ભગવાનનો ભક્ત હતો હરિભગત, એટલે એને જીવ મળો સૃષ્ટિ કેમ થતી છે, સૃષ્ટિનું સર્જન કેમ, આવો સંકલ્પ પીડ્યો એટલે એ દેહ પીડ્યો ત્યારે એને વિરાટ થવું પીડ્યું. હવે વિરાટ છો પણ ગાદી વિરાટ પુરુષની ગાદી આવે પછી. આ જે પૃથ્વી તત્વ કીધું ને, એ સ્થૂળ શરીર છે એનું, પછી પૃથ્વી પર જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્ત્વની પ્રકૃતિ, એની પર પાછું વિરાટનો વૈરાજ લોક છે ને, એ મૂર્તિમાન વિરાટ બેઠો હોય, એ વિરાટની ગાદીએ બેઠો ત્યાં દુઃખ છે. ઓહો, ક્યાં પુરુષોત્તમની મોટપ, ક્યાં મહારાજનું સુખ, અને ક્યાં હું માયામાં જોડાઈ ગયો. એ દુઃખ થયો તરત બ્રહ્મા વિષ્ણુ આદિકને હોપી દીધું, આ તમે સૃષ્ટિનું કાર્ય કરો. એ સતત સાધનામાં ધ્યાનમાં બેસજો, પુરુષોત્તમને તપ કર્યું, એ પોતે સાધના કરતાં કરતાં એમનું અડધું આયુષ્ય વહી ગયું વિરાટ પુરુષનું. ત્યારે એ પ્રાર્થના કરતા હતા વિરાટ પુરુષ, એણે સાંભળી પુરુષોત્તમ નારાયણે, અને ઓલા ધર્મ એણે તપ કર્યું, એટલે ધર્મે પ્રગટ તપ કર્યું એટલે પુરુષોત્તમે કીધું કે હવે કાંઈક સંકલ્પ કરવો પડશે, દુનિયામાં જવું પડશે. અને જેમ જીવનું કલ્યાણ કરવા માટે સૃષ્ટિ તો કરી હતી પણ કોઈ મેળ પીડ્યો નહીં. પછી ભગવાને ત્યાં સંકલ્પ કર્યો ને, સંકલ્પ કર્યો તો અનંત કોટી બ્રહ્માંડોની અંદર જે મુમુક્ષુ જીવો હતા ને, જે ઈશ્વરો આદિ વિરાટો કે પ્રધાન પુરુષ, એમાં વાતો થવા મળી બ્રહ્માંડોમાં. કે પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં જવાના, ફૂટલા આપણું બ્રહ્માંડનું નામ ફૂટલું બ્રહ્માંડ, કે પુરુષોત્તમ નારાયણ છે એ ફૂટલા બ્રહ્માંડમાં પ્રગટ થવાના. અમથા તો કોઈ ઓળખતા નહોતા, પ્રધાન પુરુષો આ બધા મોટા મોટા ખરા આજ્ઞામાં રહેતા હતા, પણ એના દર્શન કર્યા નહોતા. આપણે કેમ વડાપ્રધાન હોય દાખલા તરીકે, તો મજૂર ઘણા ખેતીના મજૂર કરતા હોય તો એને ખબર હોય કે આપણા વડાપ્રધાન છે, તો આ બધા આજ્ઞા તો એની એની આજ્ઞામાં જ રહેતા હોય ને. આજ્ઞામાં તો જો વડાપ્રધાન આજ્ઞા કરે તે પ્રમાણે રહેવું જ પડે ને. તો એમ આજ્ઞામાં ગામડે ગામડે બધા રહેતા હોય, પણ એને એના જોયા હોય એને જોયા ન હોય, આજ્ઞામાં રહેતા હોય, એમ બધા આજ્ઞામાં રહેતા હતા એની, પણ એને સ્વયં પોતે સાક્ષાત દર્શન નહોતા કરેલા. એટલે જો પુરુષોત્તમની ઉપાસના કરવી હોય તો એ બ્રહ્માંડમાં જાય તો મેળાવી જાય, તો સેટિંગ પાછું ન થાય ને. કેમ ન થાય? તો કે ઓલો વિરાટ પુરુષનું એક સેકન્ડ થાય ત્યાં અંદર લાખ વરવ્યા જાય. હવે ઓલો પાછો હોય છે પ્રધાન પુરુષનું સેકન્ડ થાય ત્યાં તો અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય, નાસ્તી જાય. હવે ભગવાન સંકલ્પ કરે છે તો અનંત ફેરવું, આત્યંતિક પ્રલય થાય ને, જ્ઞાન પ્રલય કરીને નહીં, ઓરિજિનલ રીતે સૃષ્ટિ અનંત ફેરવું કાર્ય છે ને સૃષ્ટિનું, એ એક ફેરવું ઉત્પન્ન થાય ને પછી સંપૂર્ણ નાશ થઈને માયામાં લીન થઈ જાય ત્યારે એક આત્યંતિક પ્રલય થાય. એવો એક નહીં, ભગવાન પુરુષોત્તમ નારાયણ તો અપાર છે, અને એક સેકન્ડ થાય ને ત્યાં તો અનંત કોટી ફેરવું અનંત આત્યંતિક પ્રલયો થઈ જાય. જો એની ગણતરીમાં એ કાંઈ કહેવાય નહીં. આપણે જે મહિમા કહી નહીં કેટલો ખબર, આ બધામાં અણુનો અનંત કોટી કાળ સુધી અનંત કોટીમાં ભાગ કરો ને એમાં આપણે બધું સમાઈ જાય, એમાં કાંઈ આપણું કાંઈ મેળ પડે નહીં. અને ખરેખર છે ને આ વાત કેવી છે પણ આમ સમજાવી છે પણ સમજાયા કેવી છે નહીં, એવું છે. હવે ત્યાં કેમ આ અનુભવની વાત છે, અને આ તો અનુભવ જ કરવો પડે. હવે આ કીધા જેવી વાત નહીં, અને ખરેખર કહું કહીને તો ફીટ પડે નહીં એવી છે. એટલે પુરુષોત્તમની અપાર મોટેપ છે એ વાણીમાં આવી શકતી નથી, વિરામ પામી જવાય છે. આ તો ઠીક છે, ખબર છે આ સંતો બધા દાખલો કરે ને એની તમે સ્થિતિ જોવો ને તો બહુ ઊંચી વસ્તુ છે. અને સેકન્ડે સેકન્ડે કેટલું કમાય કબીર, કોઈ દુનિયાનો માણસ હોય તો કેટલું કમાય, મોટો ફેક્ટરીવાળો હોય 50 લાખ કમાય, કોઈક દિવસના કરોડ કમાતો હોય છે હે. પણ આ ભગવાનના ભક્ત હોય ને, આપણે સંતો જેવું નહીં હોય, હરિભક્ત હોય, સોવણી પેલી સાણ દાબો કાઢતા હોય ને, સોવણી સાણવાળી હોય ને, ગંધાતા હોય ને, ખૂણામાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, સેકન્ડે સેકન્ડે કેટલી કમાણી કરે છે કેટલી ખબર. આકાશમાં હમાય નહીં, અક્ષરધામમાં હમાય એટલા હીરા માણેક ખોનો એ તો એને કઈ ધૂળ લાગે, વિષ્ટા સમાન લાગે. કારણ કે ભગવાનને જેટલા સેકન્ડે સેકન્ડે જાણે છે ને એવો જે મોટો થતો જાય, અહીં બેઠા બેઠા આ બધી કમાણી થાય છે. અરે ભગવાનના ભક્તોની મોટપ કેવી છે? તો કે શ્વાસે શ્વાસે અનંત અક્ષરોની સામર્થ્ય તો શ્વાસોમાં લઈશ. પુરુષોત્તમની આપણે કઈ અક્ષરરૂપ થવું નહીં, તો બધું પછીની વાત છે. ભગવાનના સાધનમાં ભગવાન પોતાની મોટપ રૂપ ઐશ્વર્ય શક્તિ બધું આપી દે છે. પાછા ભગવાન પર હવે અક્ષરધામ રૂપ થવું ને અક્ષરધામ જેવું થવું ને એ તો પછીનું સ્ટેપ્સ ને. ઓલી તો કેટલી મોટપ પ્રામિસ, અને એનું કંઈ કહી શકાય? તો અનાદિકાળના મુક્તો અનંત કાળથી જે સામર્થ્યને પામતા જાય છે, હવે પુરુષોત્તમ આપણને દેખાય ખરા આ સૃષ્ટિમાં ગોથામરી, અને એ ભગવાન જ્યારે એની મોટપ સમજાય ને ત્યારે વિષય છોડવા નથી પડતા, પણ છૂટી જાય, શું થઈ જાય. અને વિષય કાંઈ છોડવાની વસ્તુ નથી હો, અને આમનામ તમે ગમે એટલા તમે ધક્કો મારો ને, ઓલા હડ ઓલો મોટો કાળ પીડો તો 69 ભિખારી માણસો માગવા આવે ને ધક્કા મારો તો જાય, વિષય કાંઈ ઝાપરા જેવા છે એને ધક્કા મારો તો ન જાય, પણ ઓલો પાવર ચડે ને ત્યારે એ આ લોકના વિષય નહીં, અનંત કોટી બ્રહ્માંડના બધા સુખ મળી જાય ને અનંત કાળ સુધી ભોગવાનું મળે ને તો થૂકી કાઢીએ, શું કરીએ એની હામી જોઈ. અનંત કોટી મુક્તોની દ્રષ્ટિમાં તો સૃષ્ટિ છે જ નહીં, એક પુરુષોત્તમ નારાયણ છે, અને પોતાનો રૂપે ભૂલી જાય, અને એટલા બધા એમાં લુબ્ધ થઈ ગયા છે, એમાં રસબસ થઈ ગયા છે કે એને ભગવાનની મૂર્તિમાં એવા તલ્લીન થઈ જાય, એને બીજું કાંઈ દેખાતું નથી હે. હવે સેકન્ડે સેકન્ડે આપણે એટલું કમાય છે. આ સંતો એ સેકન્ડ ટાઈમ બગાડે ને એને પૂજ્યો, તમે સેકન્ડ કેમ બગાડો છો? એક સેકન્ડ બગડે ને તો આમ એટલું દુઃખ થાય છે ને વાત પૂછોમાં હે, જીવ જાય ને વિયો જાય એક સેકન્ડ બગડે તો. અને એક વૃત્તિ સેકન્ડ માત્ર તૂટે ને તો કેટલી ખોયડ જાય તો કઈ જ ન એકાય, તમે જ વિચારો ને. લ્યો એક સેકન્ડ રઘુવીરજી મહારાજ કે રઘુવીરજી મહારાજ ભગવાનને જાણતા હો, રઘુવીરજી મહારાજ એની મહત્તા છે, એમ એક સેકન્ડ જો ખોટમાં જાય ને હે તો એ કઈ માપ નહીં એટલી ખોયડ જાય. એટલે ખરેખર મહારાજની બહુ મોટપ છે. એટલે અવતારવાદી બધા આવે, સ્વયં આ વખતે પુરુષોત્તમના આ બ્રહ્માંડમાં આવ્યા એના માટે તો કાંઈ સમય જ ન થાય એટલો ઝબકારો મારીને જતા રહ્યા. પણ હું આપણા ધન્યભાઈ એટલે આ બધી પસાવરી રહ્યા એવું લાગે. અને આ સ્વપ્ન જો, આ નાઇટ એક જ હોય, આ સૃષ્ટિનું કાર્ય જો. અને પછી ભગવાન ત્યાંથી રસાલો તૈયારી કરીને આવ્યા, રામાનંદ સ્વામી મોકલા, બધું થયું, મુક્તોને હારે લઈને આવ્યા. આ પુરુષોત્તમને આ બ્રહ્માંડમાં આવીને આપણે કીધા ને કે લગ્ન ન કર્યા ભગવાને, પણ એ લગ્ન કરવા માટે જ આવ્યા હતા. પુરુષોત્તમ નારાયણ શા માટે આવ્યા હતા? પર્ણવા આવ્યા હતા અહીંયા વિવાહ કરવા. પછી એક ને પર્ણ પાછા ઘણા બધા રહી જાય ને, એટલે આગમ. અને આપણે છે ને બધા અબળાવું છીએ. આપણે તો પુરુષ તો એક પુરુષોત્તમ છે, બીજું આપણે બધા જીવ તો બધા અબળા છે. હે, અને જીવને જીવને પર્ણીએ તો શું થાય? જીવ વરે જન્મ મરણ જાય નહીં, એ તો પુરુષોત્તમને પામે ને ત્યારે બ્રહ્મરૂપ થાય. હં, એ તો પુરુષોત્તમને પામે ત્યારે અખંડ બને. ન તો આપણે કહીએ ને જીવ છે ને એ પતિવ્રતાનો ધર્મ પાળે નહીં. આ દુનિયામાં મહારાજ કહે કોઈ જીવ એવો બાકી નથી દુનિયાની અંદર, નહીં અનંત કોટી બ્રહ્માંડોનો એમાં એક જીવ બાકી નથી કે એને આપણે મહા ન કરી હોય. કોઈ એવો જીવ બાકી નથી કે એને આપણે ઈની માન પત્ની ન કરી હોય. કોઈ જીવ એવો બાકી નથી કે આપણે સ્ત્રી બની બનીને એને પતિ ન કર્યો હોય. દરેકને અરે પૈણા રંડાળા ગરગાળા બધું થયું, પણ કોઈ દે એ પુરુષોત્તમને પૈણા નહીં. એટલે પુરુષોત્તમને એ મહારાજ જાન લઈને આવ્યા હતા. પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં જાન લઈને આવ્યા હતા. એમાં રામાનંદ સ્વામી પ્રથમ મંડપ નાખવા આવ્યા હતા. એણે મંડપ નાખ્યો અને ગુજરાતનો આખો મંડપ ના, આપણે એવડો મંડપ કહીએ છીએ ને એવડો નહીં, આખા ગુજરાતની ગુજરાત દેશ આખો ગુજરાત રાજ્ય છે ને એ આખો મંડપ નાખ્યો. એમાં પછી સ્તંભ નાખ્યા, વડતાલ ને ભુજ ને અમદાવાદ ને ગઢપુર ને એ સ્તંભ નાખીને આખો મંડપ બનાવ્યો. અને આ અબળાઓ બધી તૈયાર થઈ મહારાજ જાનૈયાઓને લઈને આવ્યા, મુક્તોને લઈને સમજ્યા. અને જાનડી છું ભક્તિ માતાને બધા બીજા અવતારોની મમ્મી હોય બધી હતી એને બધા આવ્યા સમજ્યા, જાનડીયું થઈ થઈ. કારણ કે એને બધો ફાયદો હોય ને, પાછો લાભ તો મળે ભગવાનના માં છે હોય બધા, એટલે એ બધા આવ્યા લોકમાં. અને પછી ભગવાન આવ્યા પુરુષોત્તમને, પણ જે તૈયાર થયા ને એનું કામ થઈ ગયું. મુક્તો જે હારે આવ્યા હતા ને, પછી મહારાજ લગ્ન છે ને વૈષ્ણવાનંદ સ્વામી લઈ ગયો સરસ મજાનું પુરુષોત્તમ બીવા. એ તો કોઈક રાગ હોય ની કથા કરે ને તો આમ બહુ આનંદ આવ્યો છે સમજ્યા. એટલે આ આપણે અબળાવું છે તો ભગવાનને પરણી જઈએ તો ભગવાનનું મહાસુખ પ્રાપ્ત થાય. એટલે ખરેખર આ દુનિયાની વસ્તુ આપણને મળી ન હોય, મળી હોય અથવા ન મળી હોય એને કરીને રક્ષો કરવો નહીં. પણ અને કદાચ છે ને આ લોકનું પદાર્થ કાંઈ ન મળે ને સાહેને રોટલી માણમાણ ખાવા મળે એટલે ઉપવાસ કરવા પડે ને, તો એ પુરુષોત્તમ લીધા જેવા છે. સ્વામી કીધું લીમડો ખાઈને આ સતત સત્સંગ કરી લેવો, એટલે આ લોકના પદાર્થની કાંઈ કિંમત છે એની? કદાચ આવા અનંત કોટી બ્રહ્માંડો હોનાના હીરા માણેકના આપણા હોય ને તો આપણે એની ગણતરી છે નહીં. અને રાખવી શા માટે? એ બધું અનાદિકાળના એમાં તો ભટકી છે. અને આપણે અનંત કોટી ફેરો, આપણે જે બ્રહ્મા છે આવીશું ત્યારે આ બ્રહ્માંડ આપણે બનાવ્યું છે. લો એક ફેરું નહીં અનંત ફેરું, ઓલા બ્રહ્માએ આખું સૃષ્ટિ રચી, પૃથ્વી બનાવી, નાંદ બધું આ બનાવ્યું, અપ્સરાઓ બનાવી, પછી એની ને એની દીકરીમાં પાછા આ શક્તિથી સરસ્વતી, એટલે એમાં કાંઈ નથી. તો સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ વખતે આપણને મળ્યા છે. એટલે બધા ઉપાસના બાબત એટલા માટે જો ઉપાસના હોય ને સમજાણી હોય ને, અને આજ્ઞા ઈ જ તમે સંપ્રદાયમાં દ્રષ્ટિ કરીને જોશો તો ખબર પડશે કે આજ્ઞા ઈ જ પાળી શકશે કે જેને ભગવાનની ઉપાસના છે. અને ભગવાનની માટે સમજાય ને તો જ આજ્ઞા પાડે. માનો કોઈ ભિખારી હાલ્યો જતો હોય રસ્તામાં, પછી એમ કે મને ભૂખ લાગી છે ને 3 દિવસથી જમવાનું મળ્યું નથી, તો શું કહીએ આપણે? જાને આગળ થોડુંક થઈ જાય છે, કોઈક આગળ ને કહેજે કોઈકને તો જમાડશે. પછી અમે ગામનું મોટો માણસ હોય એમ આ શું કહેવાય સરપંચ, અને એ કહે આપણે જમવાની વ્યવસ્થા કરવાની છે, જમવાનું બાકી છે તો આપણે ઘેર ઓર્ડર આપી દે જમવાનું બનાવજો. એમાંય પાછું રાજ્યનો મંત્રી હોય, મુખ્યમંત્રી, એ આવવાનો હોય અને એ કહે એને જમવાનું ને એવું તૈયાર કરવાનું, ખબર પડે કે એને જમવાનું છે તો ફટાફટ કયાક વસ્તુ બનવા મળે કે નહીં. અને એમાં વડાપ્રધાન આવ્યો હોય ને, હજારો માણસોની સભા હોય અને બેઠા હોય ને એમ ખાલી કે બોલે પાણી, તો શું થાય? કેટલા માણસો દોડવા મળે ને, ઘડી કળો જ્યુસ લઈ આવવાનું, ઓલો લઈ આવવાનું, શરબત લઈ આવવાનું, ઠંડુ ના અંતે કંઈક વસ્તુ આવી જાય. ઓલો બિચારો 3 દિવસનો ભૂછો માણસ હતો, એની કાંઈ ન કર્યું અને આનંદ ફટાફટ એમ એની મોટપ જણાની તો એને આજ્ઞા પડી. એમ પુરુષોત્તમ નારાયણની જેમ મહિમા સમજાય, મોટપ સમજાય ત્યારે એની આજ્ઞા પડે. હવે પુરુષોત્તમ નામના બ્રહ્માંડમાં પધાર્યા, એ તો આપણે લીલા દ્વારા બધું જાણીએ છીએ, જન્મ થયો ને આમ જો આમાં હોવાનું હોય આપણે એક સેકન્ડ નો હજારોમાં ભાગે જીવવું નથી. અત્યાર સુધી અનાદિના જીવના શું કરીશ આપણે, ઊંઝા અત્યાર સુધી હુતા જ કોઈ દી જાજા જ નથી. હવે આપણે એમ માનો કે હું વિરાટ પુરુષ છું, હું સમજવાનો હું વિરાટ પુરુષ છું. હવે વિરાટ પુરુષની અંદર આપણા પેટની અંદર આપણું મૃત્યુલોક છે, હવે એની અંદર અણુનો કોટી કેટલો ભાગ કરો એટલા પૃથ્વી છે, હવે એમાં આપણે જીવીશું. એક સેકન્ડમાં અલા લાખ વર્ષ ત્યાં વ્યા જાય, તો આપણે એક સેકન્ડ ન હોય તો આપણું શું બગડી જાય. હે કદાચ આપણા પેટની અંદર આપણે જીવીશું, એક સેકન્ડ ન હોય અનાદિના તો હોતા છે. હે એક સેકન્ડ ન હોય તો, અને સંકલ્પમાં કલ્યાણ હો, એટલે હું એમ નથી કહેતો, પણ એક સંકલ્પમાં કલ્યાણનો રહસ્ય છે ને, તો એક સંકલ્પ સેકન્ડ માત્રમાં કલ્યાણ થાય. તમે એમ ધારો કે મારે હવે દુનિયાનો કોઈ વિષય ન જોઈ, દુનિયા મારે ન જોઈ, મારા માટે નથી, આની બહાર મારા માટે કશું જ નથી, મારા માટે એક પુરુષોત્તમને અનંત કોટી મુક્તો એ મહારાજ મને દેખાય, બીજું કાંઈ વસ્તુ જોઈતી નથી, એમ સંકલ્પ કરો ને દેહ પડે અત્યારે, એટલે પરમાણુ બોમ્બને ઓલું, કારણ કે એ ફૂટે તો નહીં, એ પરમાણુ બોમ્બ નાખે ને એટલે ખાલી વાયુ જ આવે, વાયુ આવે ને શ્વાસ લે એટલે ટે, બીજું કાંઈ થાય નહીં, અવાજ બવાજ કાંઈ ને ઝાડવું હળગી જાય ને બધા મરવા માટે એમ ઘડીકવારમાં થઈ જાય, તો એક સેકન્ડ એમ થઈ જાય. અને કદાચ દેહ પડી ગયો અને આપણે એવી નિષ્ઠા હોય કે હું તો પુરુષોત્તમને જ પામું, અને એવી નિષ્ઠા હોય ને દેહ પડે તો અક્ષરધામના મુક્ત જ થાય, બીજું કાંઈ થાય. અને અત્યારે એમ સંકલ્પ કે ના ના આવે સેકન્ડ પછી આમ કરશું બીજું કરશું ઘેરે જશું ના કરશું ત્યાં કરશું, તો પાછું કંઈ એટલે વાસના ન હોય તો વાંધો નહીં, પણ વાસના હોય તો પછી જ્યાં જેની જરીએ વાસના રહે છે ત્યાં તે જઈને દેહ ધરે, ત્યાં જન્મ લઈને ધરે, બિહારી લાલજી મહારાજ કીધું જ્યાં હોય ને પાછું જન્મવું પડે. તો આ છે ને ખરેખર તો એવું છે, પણ હવે સમય સમય પ્રમાણે વર્તવું જોઈએ, આ લોકની રીતિ પ્રમાણે રહેવું જોઈએ. આ દેહ ને લોકની ક્રિયા તબલાઈ જેવી છે, કેવી છે, એ તબલું ઘડી કે ઘડી કે ઉતરી જાય, ઓલું હાર્મોનિયમ વગાડો એ હરખું નરખું રહી. આત્મા જે જીવનું જે સળંગ લાઈન છે ને, જીવની આત્મા આ ભગવાન પુરુષોત્તમની આધ્યાત્મિક બાત, એ કોઈથી ફેરફાર નથી થતો, પણ દેહને છે ને એની હારે રાખવાનો, પાછો પરાયણે ટીપી 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 અને મારીને એને એને લાઈને મેળવવો પડે, સૂર મેળવવા પડે એના, એટલે વારાઘડે ઉતરી જાય, વારાઘડે ઉતરી જાય, એટલે તો આ લોક પ્રમાણે તો રાખવું પડે. એટલે હવે આપણે પૂર્ણ કરી, તો હવે મુખ્ય વાત છે એક કહી દઉં કે જે ધર્મ છે ને, આપણે જે આચાર્ય મહારાજની સ્થાપના કરી ને એ તો આખું લાંબુ પ્રમાણથી કહેવાનું, પણ સમય ઘટે સમજા, એટલે એ પુરુષોત્તમ નારાયણ હતા ને એને જે ધર્મને પ્રગટ કર્યા હતા એના થકી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. અને મુક્તાનંદ કાવ્યમાં એમાં લખ્યું છે બધું કે આને કોઈ ઉખાડી શકશે નહીં, મહારાજે ઘણા ઉપાયો કર્યા કલ્યાણના, પછી મહારાજ આ ધર્મને વિશે જે ધર્મકુળ જે છે એને વિશે આચાર્યની સ્થાપના કરી, અને એ આચાર્યની જે સ્થાપના કરી એ કોઈ સામાન્ય કુળ નથી, પ્રથમ જે પ્રગટ થયેલા ધર્મનું કુળ છે, અને એ આપણું ગુરુનું કુળ કહેવાય, એ ગુરુકુળ છે, સાચું ગુરુકુળ એ જ ધર્મનું કુળ. એટલે પુરુષોત્તમ નારાયણ એમાં રહી અને પાછો મહારાજ કીધું આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ આચાર્ય થકી જીવાત્માનું કલ્યાણ થશે. અને મહારાજે આ હરિકૃષ્ણ લીલામૃતમાં બધા લખ્યું કે અમારું અપર સ્વરૂપ છે આચાર્ય, અને હરિલીલા કલ્પતરુ જે રઘુવીરજી મહારાજે ગ્રંથ બનાવ્યો એમાં કીધું કે આચાર્યની જગ્યાએ આચાર્ય આવશે નહીં, સામાન્યની અમારા અક્ષરધામના મુક્ત મોકલશે, અમે હરિલીલા કલ્પતરુ વાંચો, હું પ્રમાણ આપીશ તમારે જોતું આવજો. એટલે એ ભગવાનના મુક્તો છે અને એના થકી અનંત જીવાત્માનું કલ્યાણ થાય અને એનો કોઈ વાંકો વાળ કરી શકે નહીં, પુરુષોત્તમને સ્થાને છે અને કલ્યાણ એનથી જ થાય. અને જો સ્કંદ પુરાણમાં, બ્રહ્મવ્યવૃત પુરાણમાં, લિંગ પુરાણમાં બધામાં એવું લખ્યું કે ત્યાગી ગ્રહસ્થ બધાના ગુરુસ્થાને ગ્રહસ્થ જ હોય, ત્યાગી સંન્યાસી યતિ કોઈ દિવસ આ ગુરુ થઈ શકે, પણ કઈ રીતે જ્ઞાન ગુરુ થઈ શકે, પણ દીક્ષા ગુરુ, મંત્ર ગુરુ કે ઉપવિદ ગુરુ એ કોઈ દિવસ ત્યાગી ન થઈ શકે. જો તમે તમામ શાસ્ત્રો વાંચજો, પુરાણો, સતયુગ, ત્રેતા, દ્વાપરમાં બધામાં જોશો તો બધાના ગુરુ ત્યાગી અથવા ગ્રહસ્થના ગુરુ હશે ને, ગ્રહસ્થ જ હશે. જનક જો નારદ સંતકાદી કહેતા તો મહારાજ મધ્યના એકાઉન્ટમાં લખ્યું કે આ ના શિવ બ્રહ્મા છે તો નારદ જેવાને ગુરુ છે, અને એના ગુરુ હતા ને, પછી સંતકાદી કહેતા એના ગુરુ, પછી સુખદેવજી મહાન પાત્ર હતા પણ એના ગુરુ કોને કર્યા, જનકને કર્યા. હે જનકે પાછા ગુરુ કોને કર્યા, પંચ પંચ શિખ ઋષિ ગ્રહસ્થ હતા. પછી ઉદ્ધવજી હતા એને ગુરુ ગ્રહસ્થ કૃષ્ણ ભગવાન એટલે ભગવાન હતા, ભગવાન થઈ શકે પણ. તો મંત્ર દીક્ષા ગુરુ મંત્ર કહેવાય, અને દીક્ષા અને ઉપવીત એ કોઈ દિવસ ગ્રહ ત્યાગી આપી શકે નહીં. અને બ્રહ્મવેવર્ત પુરાણમાં લખ્યું અને પદ્મ પુરાણમાં લખ્યું કે યતિ સંન્યાસી ત્યાગી કોઈને દીક્ષા આપે તો એનો જીવ કંગાળપણાને પામી જાય, એનો જીવ નાશ પામી જાય, એનું કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. આ પ્રમાણો જોતા હોય તો મારી પાસે આવજો, પછી હું શ્લોક સહિત તમને આપીશ. અને અત્યારે કઈ ટાઈમ છે નહીં. તો મહારાજે આર્ષમર્યાદા જાળવે છે, વ્યાસના સિદ્ધાંતોને સંપૂર્ણ રીતે જાળવા છે, અને વૈદિક રીતે જે સિદ્ધાંત પ્રમાણે એનું જ કલ્યાણ થાય. બુદ્ધ સંપ્રદાયમાં સ્થાપના કરનાર બુદ્ધ ભગવાન હતા, પણ છતાં એણે વૈદિક મર્યાદા મૂકી તો સંપ્રદાય નાસ્તિક થઈ ગયો. જૈન સંપ્રદાયના આદ્ય સ્થાપક વૃષભદેવ ભગવાન હતા, પણ એને વૈદિક મર્યાદા મૂકી ઓલા અરિહંત રાજા એનું અનુસરણ ન કર્યું, અનુકરણ કર્યું, તો એનો સંપ્રદાય નાસ્તિક થઈ ગયો. એમ આપણો સંપ્રદાય પુરુષોત્તમ નારાયણ સ્થાપન કર્યો છે, છતાંય પણ જો આ સિદ્ધાંત પ્રમાણે નો રે, વેદની મર્યાદાને જો ન જાળવે તો આપણા સંપ્રદાયના સિદ્ધાંત મૂકે તો એક નાસ્તિકમાં થાય, એનું જીવનું કલ્યાણ થાય નહીં. એટલે મહારાજે આ માટે કર્યું, તો બીજા ન સ્થાપી દે. અને આ પ્રમાણે રે, સિદ્ધાંત પ્રમાણે રે તો જ જીવનું કલ્યાણ થાય, એ વિના કલ્યાણ થાય નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જે ખરેખર જે કથામાં જે વચનામૃતનું આપણે કથાનું પાન કર્યું એની અંદર અદ્ભુત વાત આવી કે જીવ છે એ રખડું થઈને ફેર્યા કરે છે, પણ એ વિરામ ક્યારે પામે? તો જ્યારે ભગવાનની મૂર્તિમાં લાગે. હે, જેમ ઢોર હોય રેખીડા કરે તો માર ખાય, કોઈકના વાડીમાં પહોંચી જાય તો એનો ધણી ધોકે મારે, અને જંગલમાં કંઈક રખડતું હોય સિંહ ફાડી ખાય, તો માયા એને ફાડી ખાય છે, લૂંટી ખાય છે. અને આ જીવ છે ને એની પાસે સર્વસત્તા છે. જીવ કોઈ સામાન્ય નથી, બહુ પાવરવાળો છે. અનંત કોટી સૂર્યચંદ્રનો પ્રકાશ તો જીવમાં, સામાન્ય જીવમાં છે, પણ માયાનું એવું આવરણ આવી ગયું, આ ત્રણ દેહ સ્થૂળ સૂક્ષ્મના કારણે એના પડ ચડી જાય, એટલે માયામાં એ એનું પ્રકાશ બુજાઈ ગયો છે. તો એ પુરુષોત્તમ નારાયણ જે પરબ્રહ્મ છે એમની મૂર્તિરૂપી જે ખીલો છે એમને વિશે જો એ સંલગ્ન થાય તો એ જીવા, એટલે કે એ મૂર્તિને વિશે જો બંધાય, ખરેખર એમ લાગે કે આ બંધન, એ બંધન નથી. જગતની અંદર જે ફ્રી ફરે છે ને, છૂટા સ્વતંત્ર છે ને, એ જ બંધનમાં છે, અને જે ભગવાનમાં બંધાણા છે ને એ જ મુક્તો છે. અને મુંબઈ એક ભગત મેળા, સમજા, એ કે તમારે સાધુના બધા નિયમ એટલે હાવ બંધનથી રહેવાનું, કે જગતનું કાંઈ જોવાનું નહીં, બહાર જવાનું નહીં, કાંઈ ખાવાનું નહીં, મેળવીને પાણી નાખીને જમવાનું, એક ટાઈમ જમવાનું. અને પંચવર્તમાન આવે ને સાધુના, ખરેખર શ્રીજી મહારાજ બ્રહ્માંડમાં પધાર્યા ને, આપણે કાલ કીધું કે સર્વથી પરતત્વ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એ જે વેદશાસ્ત્રાદિકમાં વર્ણન કરેલા છે દિવ્ય સાકાર મૂર્તિ, એ પુરુષોત્તમની દ્રષ્ટિમાં અનંત કોટી બ્રહ્માંડો આદિ કાંઈ છે ને, એક અણુ હોય જે અક્ષરધામને વિશે અણુ, એનો પણ અનંત કોટી કલ્પ સુધી અનંત કોટીમાં ભાગ કિર્યા કરી, એટલો વિસ્તાર પણ ન કહી શકાય, એટલા વિસ્તારમાં સૃષ્ટિનું કાર્ય થયું, એની અંદર અનંત કોટી બ્રહ્માંડો આદિક બધું હતું. તો એમાં બધું વેદનું જ્ઞાન મૂક્યું, પછી પાછા અવતારો મૂક્યા, એ તો આપણે શાસ્ત્ર રીતે કીધું ને કે મહાપુરુષ દ્વારા અવતાર થાય, પ્રધાન દ્વારા થાય, વિરાટ પુરુષ દ્વારા પણ એમની શક્તિથી અવતારો આવે, પણ સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે સર્વથી પર જે છે, વિરાજમાન છે, પર સ્વરૂપ, એટલે એ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા. શા માટે પધાર્યા? આ બ્રહ્માંડમાં ક્યારે નહોતા આવ્યા? મહારાજ કીધું ને, નહોતા આવ્યા ને આવશું ક્યાંથી રે, સૌ સંભારો ને મનમાંથી રે. આ બ્રહ્માંડમાં અમે ક્યારે આવ્યા નહોતા ને હવે પછી આવશું નહીં. સ્વયં પધાર્યા, પર સ્વરૂપ છે એ, અનુભવાત્મક સ્વરૂપ છે, સમાધિથી જે પર દેખાય છે એ ભગવાન છે. તો એ પુરુષોત્તમને આ બ્રહ્માંડમાં આવ્યા એ ક્યારે આવ્યા? તો કે ઘણું ઘણું વાટ જોઈ ભગવાને, જીવાત્માનું કલ્યાણ કરવા માટે સૃષ્ટિની રચના કરી, વેદાદિકનું જ્ઞાન મૂક્યું, ધર્મદેવ જે પ્રથમ પ્રગટ કર્યા પછી એનું જે જ્ઞાન મૂક્યું, પણ જીવ કોઈ આવ્યા નહીં, પછી અવતારો પણ મૂકલા. આ બ્રહ્માંડ જે રચાણો એનું અડધું આયુષ થયું, ત્યારે 100 વર્ષનું આયુષમાં અડધું આયુષ થયું, 50 વર્ષ થયા આ બ્રહ્માંડના. એમાં ભગવાનના અવતારો યુગે યુગે થાય. હમ, વિરાટ પુરુષનો એક દિવસ થાય એમાં ઘણા બધા યુગો ઉયો જાય, ભૈયા જાય, એમાં યુગમાં તો કેટલા અવતારો વ્યા જાય. તો ખાલી એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન જે હતા, જે મહાપુરુષ દ્વારા જે અવતાર થાય છે, એમના પણ અવતારો કેટલા થયા? તો કે 8 અબજ ને 6 લાખ તો ખાલી કૃષ્ણ ભગવાન અવતાર જ આ પૃથ્વી પર થયા, પણ મહારાજ સ્વયં આવ્યા નહોતા. તો આ વખતે પુરુષોત્તમ નારાયણ અનંત જીવાત્માના કલ્યાણ કરવા માટે પધાર્યા, અને અહીંયા પાછા આ કલ્યાણ માર્ગ જે બતાવ્યો એ મહારાજ આવ્યા ત્યારે તો થાય જ, પણ મહારાજ પછી અંતર્ધાન થવાના થયા ત્યારે નક્કી કર્યું. હવે આમને વયા જાય તો પછી આગળના જે જીવાત્માઓ છે એનું કલ્યાણ કેમ? કારણ કે મનુષ્યનો દેહ છે ને એ બહુ દુર્લભ છે. આપણે કીધું ને કે બ્રહ્માંડ ઉત્પન્ન થાય, નાશ થાય, ઉત્પન્ન થાય, નાશ, 3.5 કરોડ ફેરો આખું બ્રહ્માંડ બદલી જાય ત્યારે મનુષ્યનો દેહ એક જ ફેરો મળે. તો એ સમયમાં મનુષ્ય દેહ જીવાત્માને ક્યારેક જ મનુષ્યનો દેહ મળતો હોય, તો એ બધા જીવાત્માનું કલ્યાણ કેમ થાય? તો ભગવાને પછી અહીંયા સત્સંગની સ્થાપનામાં 3 સંકલ્પ કર્યા કે મંદિર બનાવવા. એમાં સત્સંગ જીવનમાં 4th પ્રકરણમાં 25મો અધ્યાય છે, એની અંદર મહારાજના સંકલ્પ શતાનંદ સ્વામી લખ્યા. અને એ ગ્રંથ બનાવનારા જે શતાનંદ સ્વામી હતા ને એ સિદ્ધ દિશાવાળા આકાશ માર્ગે ઉડતા હતા અને ત્રિકાળ જ્ઞાની હતા. અને મહારાજના કહ્યા પ્રમાણે ગ્રંથ, મહારાજ 3 સંકલ્પ કર્યા ને, એ ગ્રંથ બનાવવા, મંદિરને વિશે, મંદિર એટલે મૂર્તિ આવી ગઈ, મંદિરને મૂર્તિની સ્થાપના કરવી, અને 3જો સંકલ્પ કે ગુરુ સ્થાપવા. આ સંપ્રદાય વૈદિક પરંપરા પ્રમાણે જે આર્ષમર્યાદા એ પ્રમાણે ગુરુની સ્થાપના કરી, અને આ જે જીવાત્માઓ છે અનંત જીવાત્મા એનું આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી કલ્યાણ થાય. કલ્યાણ કેવું? તો કે આત્યંતિક કલ્યાણ. તો ખરેખર પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં આવી મંદિરો બનાવ્યા, ગ્રંથની રચના કરી અને આચાર્યની સ્થાપના કરી. અને અત્યારના સમયમાં વિશેષ કાળે જ કે સંપ્રદાયની સ્થાપના થઈ, બધું થયું, સત્સંગ મોટો થયો, પણ અમારા પંચવર્તમાન અને તમારા પંચવર્તમાન એ પ્રમાણે જો અમે રહીએ, તમારા વર્તમાન પ્રમાણે તમે રહ્યો તો કલ્યાણ થાય. હવે બન્યું એવું અત્યારના સમય પ્રમાણે કે ત્યાગી સાધુઓને પંચવર્તમાન આપ્યા શ્રીજી મહારાજ અને સિદ્ધાંતો બનાવ્યા. અને આપણે કીધું ને સંપ્રદાયોની સ્થાપના ઘણી થઈ હોય, પણ એ જો આર્ષ મર્યાદા જે છે, વ્યાસના સિદ્ધાંતો જે છે, વૈદિક મર્યાદા છે, એને જો મૂકી દે તો એ સંપ્રદાય એ સંપ્રદાય ન રહે, પણ સ્વયં ભગવાને સ્થાપ્યો હોય છતાંય પણ જો એના સિદ્ધાંતોમાં ફેર પડે તો એ સંપ્રદાય નાસ્તિક થઈ જાય, એમાં કલ્યાણ થાય ને, એ મેં આગળ પણ કીધું હતું. તો સ્વામિનારાયણ ભગવાને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવા માટે આ સ્તંભ સ્થાપ્યા. તો એમાં આચાર્યની જે સ્થાપના કરી શાસ્ત્રને તો કોઈ હલાવી શકે નહીં, મૂર્તિ પણ છે પણ એમાં ઉપાસના ફેરી ગઈ. હવે ભગવાનની જગ્યાએ બીજા બેસી જાય. ભગવાન એક પુરુષોત્તમ નારાયણ એક જ હોવા જોઈએ, હમણાં આવ્યું હતું ને કથામાં, હે, એના બદલે બીજા ઘણા બેસી જાય. વન વે લાઈન છે, આપણા હૃદયમાં વન વે લાઈન છે, એમાં એક જ પારણિયામાં એક જ હું ને મારો ઠાકર આવે છે ને સુરાખા સર કીધું, કે આપણું હૃદયરૂપી જે પારણો છે ને એમાં એક જ વ્યક્તિ હમાય એમ છે, બીજો જો જાય ને તો પાછો આવી શકે એમ નથી, કારણ કે વન વે લાઈન છે. તો એમાં એક જ વ્યક્તિ હમાય છે, તો પુરુષોત્તમ નારાયણ એક જ એમાં હોય, એના બદલે એમાં પણ ફેર થઈ ગયા. તો એ સિદ્ધાંત જ્યારે લોપાય ત્યારે જીવાત્માનું કલ્યાણ થાય નહીં. તો આપણે એમ કીધું તો શ્રીજી મહારાજ જે આચાર્યની સ્થાપના કરી એ ગ્રહસ્થમાં શા માટે કરી? ગોપાળાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી કેટલાય સંતો હતા, મહાન હતા, બ્રહ્મનિષ્ઠ હતા, પણ છતાંય એમને ગુરુસ્થાને ન સ્થાપ્યા. તો એ આપણી પરંપરા છે, વૈદિક મર્યાદા છે. તમે સતયુગ, ત્રેતા, દ્વાપર કે કોઈ પણ યુગ જોશો, કોઈ પણ 18 પુરાણ જે વ્યાસજીએ બનાવ્યા, ઉપનિષદો આદિ જોશો, રામાનુજાચાર્યના ભાષ્યો આદિ કોઈ પણ જોશો, અહિર્બુ ઉપનિષદ, પંચરાત્ર કોઈ પણ જોશો, તો એમાં ત્યાગી કે ગ્રહસ્થ એમના ગુરુ એ ગ્રહસ્થ જ હોય. જો બ્રહ્માંડ બ્રહ્મવ્યવર્ત પુરાણમાં કૃષ્ણખંડની અંદર 83મા અધ્યાયમાં એવું લખ્યું, કાલે મેં કીધું હતું, હા, એમાં એમ લખ્યું કે આચાર ગ્રહસ્થ હોય, પંચવર્તમાન યુક્ત હોય, ભગવાનના ભક્ત હોય અને શુદ્ધ હોય એ જ ઉપવિતે એ આપી શકે અને દીક્ષાએ પણ એ આપી શકે અને ગુરુ મંત્ર પણ એ જ આપી શકે. અને જો યતિ સંન્યાસી ત્યાગી એ જો દીક્ષા આપે તો જીવ છે એનો નાશ પામી જાય, કઈનું કલ્યાણ ન થાય, કંગાળપણા પામી જાય. તો કલ્યાણની રીતિ એ એમ જ છે અને શાસ્ત્રમાં કીધું એમ જ થાય. શાસ્ત્રથી પર કોઈ વાત કરે તો એ પ્રમાણ ન થાય. અને વ્યાસના સિદ્ધાંત મહારાજ કે વ્યાસના સિદ્ધાંત છે ને એ જ પ્રમાણરૂપ છે, બીજા કોઈ નહીં. નતર બીજા પાસે એમાં ઘણા ઘણા પોતપોતાની રુચિ પ્રમાણે, જો પ્રથમ વેદ મૂક્યા ત્યારે સમજી ન ક્યાં, તો વ્યાસ ભગવાન સ્વયં સમજાવવા માટે પધાર્યા, એને તો એ વ્યાસના નામ લઈ લઈને પદ્મ પુરાણમાં કયક વસ્તુ કરી કરીને પોતાની રુચિ પ્રમાણે ખેંચી જાય ભગવાનના સ્વરૂપના. પણ અત્યારે એવું થાય પોતાની રુચિ પ્રમાણે ખેંચી જાય. તો અમે જે વર્તમાન જે મહારાજના જે શ્રીજી મહારાજે આપ્યા સંતોના હરિભક્તોના, તો એ પ્રમાણે જો રહે તો કલ્યાણ. અમને પાંચ વર્તમાન આપ્યા, નિર્લોભી, નિષ્કામી, નિર્સ્વાદી ને નિર્સ્નેહી અને નિર્માની. તો નિર્લોભી વર્તમાનમાં શું, તો શ્રીજી મહારાજે મંદિરો બાંધ્યા એમાં મુખ્ય બે ગાદી સ્થાપી, લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવ, એના ગાદીના ગાદીપતિ આચાર્યને સ્થાપ્યા. અને મહારાજ મેં કાલે કીધું હતું ને કે હરિલીલા કલ્પતરુમાં એવું લખ્યું કે આ ગાદી ઉપર અમે અમારા મુક્તને જ મોકશું. એ હરિલીલા કલ્પતરુ અધ્યાય દશમ સ્કંદ છે, એમાં દશમ સ્કંદમાં 83મો 98મો શ્લોક છે લગભગ. એની અંદર એમ લખ્યું કે આ જે સ્વરૂપ છે અને હરિકૃષ્ણ લીલામૃત જે મહાનુભાવાનંદ સ્વામી લખ્યું એમાં પણ મહારાજે એમ લખ્યું કે, અને મહારાજે ગાદી સ્થાપી અને પછી એમણે એમ કીધું કે આ જે આચાર્ય છે એ અમારી જગ્યાએ છે, આ અમારું અપર સ્વરૂપ છે. અમારું અપર સ્વરૂપ એટલે પ્રતિ સ્વરૂપ, બીજું સ્વરૂપ છે. તો એને જેમ અમારી જેમ પૂજા કરતા હતા એમ આની આમની પૂજા કરજો. અને આ આચાર્યની પરંપરા જે અમે સ્થાપી છે એમાં અમે મુક્તો મોકલશું અને જ્યાં સુધી બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આચાર્ય થકી કલ્યાણ થશે. અને મહારાજે કીધું આની વિશે કોઈ દિવસ અધર્મ પ્રવેશ નહીં કરે. કા જે ધર્મનું કુળ છે, ધર્મ કોણ છે તમને ખ્યાલ છે ને, કાલ મેં કીધું હતું કે સૃષ્ટિનું કાર્ય થતા થયું ત્યારે પ્રથમ જે દિવ્ય પુરુષ જે ભગવાનની ક્રાંતિ શરીરમાંથી પ્રગટ થયો હતો એ ધર્મ છે. અને એને મહારાજે વરદાન આપ્યું હતું 12 કરોડ વર્ષો સુધી જયારે તપ કર્યું ત્યારે એ ધર્મ થકી પુરુષોત્તમ પ્રગટ થયેલા. તો એ ધર્મનું કુળ છે એ કોઈ અધર્મ. અને તમે આચાર્ય મહારાજના જીવન જોજો, હે એનું જીવન જો એકદમ શુદ્ધ છે એનું જીવન. અને હારે રહેનાર હોય ને બધા ખબર છે અને ઘણા આરોપ મૂક્યા છે, પણ શા માટે કે પોતે પોતાને પોતાના સ્વાર્થ માટેથી. પાંચ વર્તમાન અમારા સાધુના કીધા કે એ લક્ષ્મીનારાયણ દેવ ને નરનારાયણ દેવ એમનાથી અલગ થઈ અથવા તો એમાં રહીને પણ પ્રાઇવેટ પોતાનો રૂપિયો રાખે કોડી જેટલું. નારદી પુરાણમાં એમાં બધું લખ્યું, ગોપાલ સ્વામી લખ્યું અને હરિચરિત્ર ચિંતામણીમાં પણ લખ્યું કે ત્યાગી સાધુ હોય, ત્યાગી કોઈ પણ કોડી જેટલું જો પોતાનું ધન રાખે તો 1000 ગાયની કતલ કરે એટલું પાપ લાગે. રૂપિયાનો સ્પર્શ થાય ને, રૂપિયાનો સ્પર્શ એનો કારણે સ્પર્શ થાય તો પણ માટીથી હાથ ધોવા પડે. તો રૂપિયો પોતાનો રાખે તો 1 રૂપિયો રાખે તો 1,00,000 ગાયની કતલ કરે એટલું પાપ લાગે ત્યાગીને. અને બીજું એમ કીધું કોડીએ 1 કોડીએ 1,000 રૂપિયા એટલે આમાં. અને પાછા બ્રહ્મવ્યવર્ત પુરાણમાં આદિકમાં એવું લખ્યું, સપ્તમ સ્કંદ ભાગવતની અંદર એવું લખ્યું, ત્યાગી હોય પોતાનો મઠ બાંધે, પોતાને દાસ દાસી રાખે, વાડી ખેતર મકાન બાંધે તો એનો એ જે છે એ ભ્રષ્ટ થયેલો ત્યાગી છે. અને એને ચાંડાળ જાણવો, એને ચાંડાળમાં વાસ આપવો અને એનું દર્શન એનો કરવું. એના દર્શન થાય તો સ્નાન કરવું, કપડા સહિત સ્નાન કરવું. આવું ભાગવતના સપ્તમ સ્કંદની અંદર લખેલું છે. અને પછી બીજું કીધું સત્સંગ જીવનની અંદર પણ લખેલું એનો ઉલ્લેખ છે, ભાગવત સપ્તમ સ્કંદની અંદર જ એનો અને એકાદશ સ્કંદની અંદર છે કે જે ત્યાગી અથવા ગૃહસ્થ એમના જે ગુરુ સ્થાને છે એ આચાર્ય છે, એમના તમામ જવાબદારી એમની હોય છે. અને એ જો પોતાનું ધર્મમાં ન વર્તે અને અધર્મનું કાર્ય કરે એના વર્તમાનથી પડી જાય તો એ જે ગુરુ જે છે આચાર્ય અથવા એમના જે જ્ઞાન ગુરુ હોય એને તદ પદથી ત્યાગ કરી દે અને એના દેશને દેશવટો પણ આપી શકે એવી એને શક્તિ આપેલું છે, શું કહેવાય સત્તા આપેલી છે. એટલે એ આચાર્યને બધી જવાબદારી છે. અને મહારાજે સત્સંગજીનો પણ લખ્યું ચતુર્થ પ્રકરણમાં અધ્યાય છે 47મો કે આચાર્ય દીક્ષા આપે ત્યારે પરીક્ષા લઈને આપે. કેવી રીતે પરીક્ષા લઈને આપે, 1 વર્ષ પોતાની સાથે રાખે અને એનો ધર્મ સ્વભાવ બધું જાણે અને દ્રઢતા થાય પછી એમને દીક્ષા આપે. તો બીજું શું કીધું, જેમ તમે ખેડૂત છો ને, આ કલ્યાણનો માર્ગ, આ લૌકિક માર્ગ નથી, વા આ લૌકિક વ્યવહાર નથી કે આ બધું ધર્મ ભગવાનનો અંત્ય કરીએ એટલે લોકમાં સુખી થાય. આ તો આત્માનો સંબંધ છે, દેહના કોઈ સંબંધ નથી. આ તો કેવું ખબર, આમ હાથ મારે અને છોકરો થાય અથવા તો દુકાન હારી હાલોનો 6 જણાને મારે ને 5 જણાને થવાના જ, એટલે ભૂંડને નથી વગર આશીર્વાદે થતા કેટલાય ટોળાને ટોળ. ત્યાં તો ભગવાન માની લે, હા સાધુના આશીર્વાદથી થાય ખરું પણ પછી એનું સ્થાન હોય ને, જે જેનું સ્થાન હોય ને એ પ્રમાણે રહે ને એની કિંમત. વાળ વાળની સ્થાને હોય, દાંત દાંતની સ્થાને હોય, ત્યાં સુધી એની કિંમત છે. પણ એનું જો એનું સ્થાન ભ્રષ્ટ થાય તો એની કોઈ કિંમત રહેતી નથી. વાળની કિંમત તો તમે જાણો છો ને, વરાજો હોય ને એને કંઈક લાખ રૂપિયા આપો, મુંડન કરો કરે, હે, પણ એ કપાઈ જાય હોય વાળને, નીચે પીડાને અડીએ તો પણ સ્નાન કરવું પડે. એમ ભ્રષ્ટ જ્યારે સ્થાન ભ્રષ્ટ થાય ત્યારે એની કોઈ કિંમત રહેતી નથી. એમ શ્રીજી મહારાજ જ્યાં સંપ્રદાયની સ્થાપના કરી, આચાર્યની સ્થાપના કરી, એને તમામ જવાબદારી સોંપી, અને એના જીવન તમે આચાર્ય મહારાજનું જુઓ, એ અંબરીશ રાજાની જે આપણે વાત કરીએ ને, પ્રત્યક્ષ આપણને દેખાય. હે, અને આચાર્યનો મહિમા તો બધી જગ્યાએ આપણે આવે છે, અને ઘણા કે આમ નથી કરતા ને તેમ નથી કરતા, પણ એ બધું પ્રત્યક્ષ અનુભવ કરો તો ખ્યાલ આવે. અને વર્ષોથી આપણા સંતો પણ આરે છે, બધાય ભક્તિ સંભવજામી છે, હે, એ તો વર્ષોથી એમને આરે છે, એમને પૂછજો. હે, તો આચાર્ય માર, અને જો નિર્માનીપણું એનું છે ને, એનો લાભ લોકો લઈશ, શું રે ના. અને પૂર્વે જે આનંદ પ્રસાદજી મહારાજ ને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ થયા, તો એ આચાર્ય ભોળા બધા, મહારાજ કીધું ને અમારું કુળ ભોળું છે, એટલે એની ભોળપનો સમાજે બહુ લાભ લીધો. મહારાજની આજ્ઞા છે મહારાજ શ્રી ઉપર, શું કે જ્યાં પોત લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવ આદિ જે છે, નરનારાયણ દેવ, એની નીચેનો ન હોય તો અહીંયા આચાર્ય જઈ શકે નહીં. અને બીજું દશમ સ્કંદની અંદર એવું લખ્યું કે જે મંદિરને આચાર્ય જે આચાર્ય હોય એને પ્રતિષ્ઠા ન કરી હોય, એ મૂર્તિની અંદર ભગવાન નથી હોતા. એ રામાનુજાચાર્યના ભાષ્યની અંદર પણ લખેલું છે, શું. અને પાછા ઉદ્ધવજીએ પણ કૃષ્ણ પેલી સ્તુતિ કરી છે પુરુષોત્તમને, હે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, તમે સર્વત્ર જીવને વિશે અંતર્યામીપણે રહેલા છો, અને સર્વથી પર જે પરબ્રહ્મ રહેલા છો, ઇઝ તમારી પાછા જે કાંઈ આચાર્યો જે છે, એ આચાર્ય મૂર્તિ આપે, અને મૂર્તિને વિશે તમે પ્રગટ થાવ છો, અને એ પ્રગટ એ મૂર્તિનું જ્યારે જે જીવાત્મા ધ્યાન ભજન કરે, અને તમારી આપેલી જે આચાર્યને આપેલી મૂર્તિ છે એનું ધ્યાન ભજન કરે, ત્યારે તમે એને વિશે સાક્ષાત આવીને રહો છો, અને એને તમે પ્રગટ એને જ દર્શન આપો છો. એટલે આચાર્ય જ મૂર્તિ આપી શકે, બીજું કોઈ આપી શકે નહીં, પ્રતિષ્ઠા પણ એ જ કરી શકે. અને આ જે મૂર્તિ છે ને, મૂર્તિ પ્રતિષ્ઠા, એ પણ આચાર્ય જ કરી શકે, બીજા કોઈ કરી શકે નહીં. તો આ શ્રીજી મહારાજના સિદ્ધાંત છે. અમારા પંચવર્તમાનમાં જો ફેર પડે, એ નિર્લોભી વર્તમાન છે ને, નિષ્કામીમાં ઇષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ હોય, તો અત્યારે એવું પણ ઘણું ઘણું બધું હાલતું હોય, અને પાછા કે આચાર્ય આમ નથી કહેતા, આમ નથી કહેતા, એના જીવન તો જોવો. પહેલાં એક એક આજ્ઞા જોવો, નિસ્વાદી વર્તમાનની તમે આજ્ઞા જોઈ આવજો બધી. એક જ ટાઈમ જમવાનું, પાણી નાખીને જમવાનું, મેળવીને છોડીને જમવાનું, એ પહેલી આજ્ઞા. મહારાજ કે ત્યાગી સાધુ બીજી ફેરું જમે તો ચોક્કસ અનાચારની પ્રવૃત્તિ થાય. જીહવા દગ્ધા પરમના નૈના દગ્ધા પરમ ઐશા, આ પ્રથમ જો સ્થાન બગડવાનું હોય ને તો જીહવા જ. કારણ કે તમે જે દસમો વીસમો ભાગ કાઢો છો અથવા દાન આપો, એ કઈ હું હવે ન આપો છો, તમારું શુદ્ધિકરણ કરવા માટે. તમે પાપ જે કઈ કાર્યમાં થયું હોય તમારા ધંધામાં, એ તમે આપો, તે પાપનું હોય છે. પાપનું અમારે ખાય ને પાછું એનું પરિવર્તન કરવાનું પુણ્યમાં. તો અમે જયારે પંચવર્તમાન પ્રમાણે રહી, અમારા સિદ્ધાંતમાં રહી, તો જ એ પચે, નતર એ અનાજ પચે અને એ જીહવા દગ્ધ થઈ જાય, દૂષિત થઈ જાય, પછી એને લઈને બધી ઇન્દ્રિયો દૂષિત થાય, નૈના દગ્ધ થાય, આંખ દગ્ધ થાય, પરાઈ સ્ત્રીઓના જોય, જો પરાઈ સ્ત્રીને જો દર જોવે ને ભાવે કરીને, તો કોટી દ્વય કલ્પ, એવું લીધું, બે કોટી કલ્પ સુધી પર અમારે પરાઈ વરે તો માનો, કોઈ પણ સ્ત્રીને જો જોવે ભાવથી તો બે કોટી કલ્પ સુધી એ રૌરવ નરકને વિશે પામે છે. ત્યાગી જો, હા, ખાલી જોવા માત્ર. એટલે અમને વર્તમાનમાં ચાર દ્રષ્ટિ પણ થાય તો પણ ઉપવાસ કરો. સ્વપ્નમાં હોતા હોય એ કોણ જાણે, એમાંય જો સ્વપ્નમાં સ્ત્રીનો જો સંકલ્પ થયો તો પણ ઉપવાસ કરવાનો. આ પંચવર્તમાન જ્યારે લોપાય, અને બીજું સ્થાન પ્રાઇવેટ, પછી ભલે નિયમિત બનાવે મહારાજ કે અમારાથી અલગ થઈને એક રૂપિયો પ્રાઇવેટ રાખે તો શું થાય, હે, કીધું ને હમણાં એમ, તો પછી પ્રાઇવેટ સ્થાનો, મંદિરો, આ તે બીજું તીધું રાખે, સંસ્થાઓ બનાવે, તો એ કોની થઈ? પછી ભલે નિયમિત ટ્રસ્ટને બનાવે, પણ એ બધું પ્રાઇવેટ જ છે, અને એમાં કોઈ દી કલ્યાણનો માર્ગ છે નહીં. લૌકિક મોટમ દેખાય, એનું કારણ જો આજ્ઞા લોપાનું હોય તો લોપ આપણે કહેવાય તો નહીં, પણ એને ભગવાનનો નિશ્ચય નથી, એને પુરુષોત્તમને જાણ્યા જ નથી. હવે પુરુષોત્તમ નારાયણની મોટપ આપણે જોઈએ છીએ તો સેકન્ડે સેકન્ડે કેટલી કમાણી કરે, જેવા ભગવાનને જાણે એવો પોતે થતો જાય, તો ભગવાન બીજી સેકન્ડે પાછો ભગવાન અપાર હોય એમ અનંત કાળ સુધી તમે જુઓ તો એ સેકન્ડે સેકન્ડે અપાર મોટપને પામતો જાય છે. એ મોટપ મહારાજની છે, અનંત કોટી બ્રહ્માંડો હોનાના તો એને ધૂળ જેવા લાગે છે. તો આ લોકમાં પાંચ પછી કે પચાસ કરોડનું એક મંદિર બનાવ્યું અથવા સંસ્થા બનાવી, એમાં એને મમત્વ લાગે, એનું કારણ શું? અને શ્રીજી મહારાજના સિદ્ધાંત છે એ લોપાય છે. એનું કારણ શું? કે એને પુરુષોત્તમની નિષ્ઠા નથી કે મને મળ્યા ભગવાન જે સ્વામિનારાયણ કોણ છે, હે, અને એને ભજવાથી મને શું પ્રાપ્તિ થાય છે એને ખ્યાલ નથી. એટલે આ માયિક પદાર્થમાં અને એમાં જીવ શું કે ભાઈ, આ જીવ તો માયાના જતા એટલે ઓરે ઓરે સાધુ થઈ ગયા જગતનું જોઈ છે. એટલે એમ છે, બાકી એને સ્વામિનારાયણ તત્વમાં તો ખબર જ નથી શું છે, સમજ્યા? એટલે તકલીફ ન્યા છે. એટલે અહીંયા શિષ્યોમાં બંધાઈ જાય, કોઈક ભલે 2-5 લાખ માણસો કે 5 કરોડ માણસો માનતો હોય તો આ તો આપણે હવે અનંત કોટી બ્રહ્માંડોના જીવ કદાચ આપણને માને અને બધા આપણી નીચે હોય અને બધા આપણે ભગવાન તરીકે માનતા હોય ને તો આપણે સ્વીકાર કરીએ ને? કારણ કે પુરુષોત્તમ નારાયણની મોટે પાગળ જુઓ તો કાંઈ કહેવાય. હવે એક દ્રષ્ટાંત આપી દઉં, પુરુષોત્તમની મોટપ જે સમજે છે ને આપણને જે સામર્થ્ય મળે છે એ સામર્થ્યનો કોટીમાં ભાગ પણ તમે જો જગતની અંદર વાપરો ને સૃષ્ટિની અંદર તો દુનિયા તમને ભગવાન માને જ. બોલો, આમાંથી ભગવાન થવું ને આપણે 8 દીમાં ભગવાન કરો, હાલો કોને થવું? પણ મારે જે કીધું કે જે ભગવાન નથી એને જે ભગવાન થઈને પૂજાય છે એને કોટી કલ્પ સુધી માતાના ગર્ભમાંથી કાપી કાપીને બહાર કાઢશે, બોળો સાથ કરીને રડશે પણ નહીં. હું ઈ તો એનું તો ન થાય પણ એનામાં જોડાયેલા પણ અત્યારે શું થયું ખબર? સરસ મજાની પથ્થરની સ્ટીમર હોય ને હોના રૂપાથી મઢી હોય અને પછી કે 2 હોય એમાં તે હું તરે એમ ન તરે. ઓલો ભરવાડ હોય ને ભરવાડ એ 2-2 ઓલો કઈક અવાજ કરે ને તે 1000 ગાડર ભેગા થઈ જાય. હું એ અજ્ઞાની છે એને ભેગા થઈ જાય છે. પણ સાચી વસ્તુ આ જગતના લાખો કરોડો માણસો બધા દોડ્યા જતા હોય તો આપણે આ તો માળું બહુ મોટું હાલે. હું પણ એ માર્ગ કલ્યાણનો નથી, સિદ્ધાંત પ્રમાણે રહી તો જ કલ્યાણ થાય. ખરેખર જો 1 સેકન્ડે આપણે જે મોટે જે પામીએ છીએ એ 1 સેકન્ડે કમાતા કમાતા ભગવાનનું રૂપ ઐશ્વર્ય શક્તિ બધું સેકન્ડે મળે છે. પાછા અપર જો પાછા આપણે એવા થઈ જાય એમાં એક જ સૂક્ષ્મ ભાવનો જો તમે આ સૃષ્ટિની અંદર ઉપયોગ કરો ને, હે, તો દુનિયા શું માને આપણને? મહારાજ કીધું ભલા થઈને ઐશ્વર્ય બતાવતા નહીં, કીધું ને આધારણ સ્વામી એલી જ ભલા થઈને કોઈ ઐશ્વર્ય બતાવતા નહીં. પણ જેની પાસે હોય નહીં ને એ દેખી ઓલું ક્યાં કરે, પાછા બેસી જાય ભગવાનની જગ્યાએ. હા મહારાજ જો ઓલું લોજનું આવ્યું હતું ને બધું ગોળા ખાધા ને એવું કરે, જો બ્રહ્મ સ્થિતિ હોય ને તો એવું કરવું જોઈએ ને, તો કાજુ બદામ મેવા મીઠાઈ ખાવાના કે અમે ભગવાન. એ પણ ખળે ખબીરવું પડે છે બધા. અને ખરેખર જે સિદ્ધાંત લોપીને જેટલા થયા છે એ બહાર એ બધા અત્યારે ભૂત થઈને ફરે છે સારંગપુરની અંદર. અત્યારે ઇતિહાસો જોવો તો ત્યાં જોવાય ત્યાં દેખાય છે. તો સિદ્ધાંત પ્રમાણે રહેવાથી એના આજ્ઞા અને ઉપાસના શુદ્ધ થવાથી એ ભગવાન પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. એટલે સૂક્ષ્મ સમયમાં આપણે કલ્યાણ કરવું છે તો દુનિયાને વિશે જ્યાં જાય ને આપણે કોઈનું જોવું, કરતા કરીતા ભગવાન છે. હં, એટલે ભગવાન જે કરતા હોય પણ આપણે આપણો માર્ગ સુધાર લેવો. અને આપણે અનાદિના ભગવાન હરીશના ભટકી છીએ ને એનું કારણ એક સાચું સમજાતું નથી. એટલે આખી દુનિયામાં કાંટા વેરાણા હોય આપણે જોવું નથી, પણ આપણે હારા મોચી પાસે જાય ને એને કે સપ્પલ નહીં હારા મારા રોડા બનાવી દેવા ભરવાડ પહેર્યા, એટલે દોડવા મળીને ખીલ્યું ન વાગે કાંટા ગોખરું કાંઈ ન વાગે એવું વોટર ઓલું પ્રૂફ કરી અને પછી આપણે કલ્યાણના માર્ગે હાલવું. અને કદાચ તો સમજણમાં ખામી રહી જાય તો મહારાજ કીધું કાચે કાચા ન મરવું, 5 દિવસ મોડા મરવું. હં, કાચે કાચા મરી જવું નહીં, એટલે જીવવું એ મરવું નથી. આ જીવી છે જીવતર નથી, આ દુનિયાના બધા હાલતા ચાલતા મળદાસ. અને જીવા તો એ જ કહેવાય જે સાચી વસ્તુ સમજી ભગવાનના માર્ગે હાલી, અને કાંઈક ખામી રહી જતી હોય ને તો એમ આપણે ફેરફાર કરી અને શુદ્ધ થઈ જાય. અને આની આ સેકન્ડ આપણે એવો સંકલ્પ હોવો જોઈએ કે અત્યારે કદાચ મારો દેહ પડે તો અક્ષરધામમાં જ જાઓ, બીજો કોઈ મને રોકનાર અમારું આવરણ કોઈ ન હોવું જોઈએ. અને એ આવરણમાં કદાચ આપણને કાંઈક લાગતું કે મારો આમાં ખામી છે તો એ ટાળી અને એ શુદ્ધ થવા માટે કદાચ દુનિયામાં ધંધામાં કે જે કાંઈ વિકાસ કરતા હોય દુનિયાનો એમાં કરોડો રૂપિયાની કદાચ ખોટ જાય ને તો ખોટ કરી નાખી એ બધું હળગાવી દેવું. પણ 5 દિવસ વધારે એવો સત્સંગ સમાગમ કરી અને એવી ખામી હોય તો એને ટાળી અને ભગવાનના જે સિદ્ધાંતો છે એ પ્રમાણે વર્તાય. અને એમ વર્તવું જોઈએ કે આની સેકન્ડ કદાચ મારો દેહ પમે પાડે તો હું અક્ષરધામમાં જાઉં, બીજે કંઈ મારું કંઈ વૃત્તિ લાગેલી હોવી જોઈએ, અને એમાં ખામી હોય તો ટાળી નાખે. સિદ્ધાંતોની વાતો ઘણી છે અને આચાર્ય મહારાજનો મહિમા પણ ઘણો બધો છે. આ તો આખી કથા થાય મોટી, પણ હવે પાછું એ તો બધું આવી જશે બધું કથામાં નામાં. પણ હવે સમય પણ થઈ ગયો છે તો તમામ મારી ભક્તો એ પ્રમાણે રહેવાથી જ કલ્યાણ થાય. અને જ્યાં ત્યાં બીજામાં ફરવાથી કે રેઢિયાર ઢોરની ગળે રખડવાથી કલ્યાણ થતું નથી. ઘાસીનો બળદ હોય એકની એક જગ્યાએ ફિર્યા કરે, આંચીઓનો પાટા ઉપર પાટા બાંધે એટલે છકરે ન ચડે, અને એ તેલનો રસ નીકળતો હોય એમ મૂર્તિમાં લાગી જાય ને તો એ પરમ રસ એમાંથી નીકળે, કોકને લાગે નૈયા ફરે છે. અને રેડિયર ઢોર આખો દી રખડે ને તો એ માર ખાય, આપણે રખડવો નથી. ભગવાનની મૂર્તિ રૂપી ખીલામાં લાગી જાય ને એક જગ્યાએ ફરા કરીએ ને તો રસ લાગી જાય ને હવે આપણે વ્યાપાર કરવાનો છે. આપણી પાસે આમ તો પાપ ને એવું જ બધું ભીરું છે તે હવે આપણી પાસે બીજું કાંઈ નથી. કંગાળ થઈ ગયા છે, નાદાર થઈ ગયા છે. નાદાર થઈ જવામાં વ્યક્તિ શું કરે પછી? પણ પરબ્રહ્મ પુરુષોત્તમ આ બ્રહ્માંડમાં આવીને સદાવ્રત ખોલ્યું છે કલ્યાણનું, અભયદાનનું. તે આપણે છે ને આપણે હતા ઘણા સમર્થ, હવે નાદાર થઈ જાય, જ્ઞાન વૈરાગ્ય ધર્મ ભક્તિ બધું લૂંટી ગયું છે બધું. એટલે હવે કંગાળ થઈ જાય એટલે હવે શ્રીજી મહારાજ અહીં સદાવ્રત ખોલ્યું છે હેનું, અભયદાનનું, જ્ઞાન અમૃતનું પાન કરાવે છે. તો એ અમૃતનું પાન જે સદાવ્રતમાં અપાય છે જ્ઞાનનું, પુરુષોત્તમ નારાયણના જ્ઞાનનું, એમાં આપણે ભળી જાય ને નોકર રહી જાય. હે મહારાજ, અમે તમારું જ્ઞાન છે એ જીવાત્માને આપીએ, એટલે એ જ્ઞાનનું જે કંઈ દાન આપણે આપીએ એટલે આપણને વળી ક્યારેક આપણા શેઠ છે એ રાજી થઈ જાય એટલે આપણું નાદારપણો જતું રહે. બાકી બીજું કાંઈ જીવથી થાય એમ છે ધારે તો બધું થાય. હવે સહજાનંદ મહારાજની દે.